એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. નમસ્કાર. આજની જ્ઞાન ગોષ્ઠીમાં આપણે એક એવા વિચારકની વાત કરવાના છીએ જેમણે, એમ કહી શકાય કે, ઓળખ, લિંગ, સત્તા આ બધા વિશેની આપણી સમજને મૂળમાંથી હચમચાવી દીધી. જુડિથ બટલર. તેઓ અમેરિકન ફિલોસોફર છે, જેન્ડર થિયોરિસ્ટ છે અને એમની પોતાની ઓળખ પણ નોન બાઇનરી છે. એ દેથેમ સર્વનામ વાપરે છે.
હા, અને બટલરનું કામ છે ને એ 20મી સદીના છેલ્લા દાયકાઓમાં બૌદ્ધિક જગતમાં એક માઇલસ્ટોન જેવું છે. એમની અસર ખાલી યુનિવર્સિટીઓ પૂરતી નથી રહી.
અચ્છા.
સામાજિક ચળવળો, સાંસ્કૃતિક ચર્ચાઓ, બધે જ એમના વિચારો પહોંચ્યા છે. ખાસ કરીને પેલો એમનો જેન્ડર પરફોર્મેટિવિટીનો સિદ્ધાંત, એ તો આજે પણ કેટલો રેલેવન્ટ છે.
બરાબર. તો આજે આપણો હેતુ એ જ છે કે બટલરના મુખ્ય વિચારોને સમજીએ, થોડું એમના જીવન અને એમના સમયના સંદર્ભમાં જઈએ અને જોઈએ કે આજના સમયમાં આ બધું કેટલું મહત્વનું છે. શું કહો છો, શરૂ કરીએ?
ચોક્કસ. પણ બટલરને સમજવા માટે એમ કે એ સમયગાળો સમજવો બહુ જ જરૂરી છે. 80 અને 90નો દાયકો.
હા, કારણ કે ત્યારે પશ્ચિમી દુનિયામાં બહુ ઉથલપાથલ ચાલતી હતી, બરાબર? બૌદ્ધિક રીતે પણ અને સામાજિક રીતે પણ.
બિલકુલ.
પેલું પોસ્ટ મોડર્નિઝમ, પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ.
હા, એ બધું જ. જેણે સત્ય શું છે, ઓળખ શું છે, આ બધી જે ફિક્સ્ડ માન્યતાઓ હતી ને, એના પર જ સવાલ ઊભા કર્યા.
અને મિશેલ ફૂકો જેવા વિચારકો હતા જે સત્તા અને જ્ઞાનના સંબંધોની વાત કરતા હતા, સાવ નવી રીતે.
બરાબર. અને સાથે સાથે બીજું ઘણું બધું ચાલી રહ્યું હતું. ફેમિનિઝમની ત્રીજી લહેર હતી.
અચ્છા, એ શું હતું?
એમાં જાતિ, વર્ગ, સેક્સ્યુઆલિટી આ બધા મુદ્દાઓ નારીવાદી ચર્ચાના કેન્દ્રમાં આવ્યા. પહેલા કદાચ એટલું ધ્યાન નહોતું અપાતું.
ઓકે.
પછી પેલી એઇડ્સ કટોકટી આવી. એણે તો શરીર, જાતીયતા, મૃત્યુ આ બધા પર ગંભીર સવાલો ઊભા કર્યા. અને LGBTQ+ રાઇટ્સ મૂવમેન્ટ પણ જોર પકડી રહી હતી. આ બધાની વચ્ચે બટલરનું કામ આકાર લઈ રહ્યું હતું.
તો આ બૌદ્ધિક માહોલમાં એમના ઉપર કોનો કોનો પ્રભાવ વધારે દેખાય છે?
સૌથી મોટો પ્રભાવ તો મિશાન ફૂકોનો. સત્તા કેવી રીતે કામ કરે છે, ડિસ્કોર્સ એટલે કે વિમર્શ શું છે, આપણે એક સબ્જેક્ટ તરીકે કેવી રીતે બનીએ છીએ, આ બધું ફૂકો પાસેથી આવ્યું.
હા.
પછી જેક્સ ડેરિડા, એમનો ડીકન્સ્ટ્રક્શનનો આઈડિયા.
ઓકે.
અને અલબત્ત સિમોન ધ બુવુઆર, પેલું એમનું વાક્ય, સ્ત્રી જન્મતી નથી, બને છે, એ બટલર માટે એક શરૂઆતનું બિંદુ હતું.
હા, એ તો બહુ જાણીતું છે.
હા, પણ બટલરે એને પણ પડકાર્યું પછી. એ સિવાય મનોવિશ્લેષણનો પણ પ્રભાવ છે લકાન, ક્રિસ્ટેવા અને એમના જે સમકાલીનો હતા ટેરેસા ધ લોરેટિસ, ઈવ સેજવિક, એમની સાથે મળીને ક્વીર થિયરીના વિકાસમાં એમનો મોટો ફાળો રહ્યો.
રસપ્રદ. હવે એમના શરૂઆતના જીવન વિશે થોડું જાણીએ. ક્યાં જન્મ્યા, કેવો ઉછેર?
એમનો જન્મ 1956માં ઓહાયોના ક્લેવલેન્ડમાં યહૂદી પરિવારમાં, હંગેરિયન યહૂદી અને રશિયન યહૂદી વારસો હતો એમનો.
અચ્છા.
અને એક મજાની વાત એ છે કે એમને શરૂઆતમાં ફિલોસોફર નહોતું બનવું, એમને તો રબ્બી બનવું હતું.
ઓ, યહૂદી ધર્મગુરુ.
હા, પણ પછી એ ફિલોસોફી તરફ વળ્યા. પણ પેલી ધાર્મિક તાલીમની અસર એમના નૈતિક વિચારો પર દેખાય છે એમ કહેવાય છે.
અને એમનું ભણતર ફિલોસોફીમાં ક્યાંથી?
યેલ યુનિવર્સિટીમાંથી BA કર્યું, પછી PhD પણ ત્યાંથી જ, 1984માં. એમનું PhDનું સંશોધન હેગેલ પર હતું, ખાસ કરીને ઈચ્છા અને માન્યતા, ડિઝાયર એન્ડ રેકગ્નિશનના જે ખ્યાલો છે એના પર. અને એ દરમિયાન એ જર્મનીની હાઇડલબર્ગ યુનિવર્સિટીમાં પણ ભણવા ગયા હતા, એટલે ફિલોસોફીનો પાયો બહુ મજબૂત હતો.
બરાબર. ચાલો હવે મૂળ વાત પર આવીએ. એમનો સૌથી ચર્ચિત આઈડિયા, જેન્ડર પરફોર્મેટિવિટી. આ શબ્દ સાંભળવામાં થોડો ભારે લાગે છે. શું છે આ ખરેખર?
હા, છે થોડો ટેકનિકલ, પણ મૂળ વાત એમ છે કે જેન્ડર એટલે કે આપણે પુરુષ છીએ, સ્ત્રી છીએ કે બીજું કંઈ, એ આપણી અંદર રહેલી કોઈ ફિક્સ વસ્તુ નથી, કોઈ કુદરતી ગુણ નથી.
તો શું છે?
એના બદલે જેન્ડર એ અમુક કાર્યો, અમુક હાવભાવ, અમુક બોલવાની રીત, કપડાં પહેરવાની રીત, આ બધાનું સતત પુનરાવર્તન છે જે સમાજે નક્કી કર્યું છે કે આવું પુરુષો કરે અને આવું સ્ત્રીઓ કરે. અને આ પુનરાવર્તન કરવાથી જ જેન્ડર બને છે, એ વાસ્તવિક લાગે છે, જાણે કે એ સાચું જ હોય.
ઓકે. એટલે એક પ્રકારનું પરફોર્મન્સ થયું, રોજિંદુ નાટક. પણ તો શું એનો મતલબ એમ કે આપણે મરજી પડે જેન્ડર પરફોર્મ કરી શકીએ, આજે પુરુષ કાલે સ્ત્રી?
ના ના, આ બહુ મોટી ગેરસમજ છે એમના વિચાર વિશે. બટલર એમ નથી કહેતા કે આ કોઈ કપડાં બદલવા જેવી સભાન પસંદગી છે.
અચ્છા,
આ જે પરફોર્મન્સ છે એ મોટાભાગે અજાણતા જ થાય છે, સામાજિક દબાણને કારણે થાય છે. સમાજે જે સ્ક્રિપ્ટ આપી છે એ જ આપણે બોલતા હોઈએ છીએ.
તો પછી એમાં નવું શું છે?
નવું એ છે કે આ પુનરાવર્તન ક્યારે પરફેક્ટ નથી હોતું. હંમેશા એમાં થોડો ફેરફાર થાય, કોઈકવાર ખોટી રીતે થાય, કોઈકવાર જાણી જોઈને અલગ રીતે થાય. અને અહીં જ આ નાની નાની તિરાડોમાં જ બદલાવની અને પ્રતિકારની શક્યતા રહેલી છે.
એટલે જેન્ડર પથ્થરની લકીર નથી, પણ એક સતત ચાલતી પ્રક્રિયા છે જેમાં બદલાવ આવી શકે છે.
બરાબર.
તો પછી પેલો જે જૂનો ભેદ હતો, સેક્સ એટલે બાયોલોજી અને જેન્ડર એટલે સમાજ, એનું શું?
બટલર તો એ ભેદ પર જ સવાલ ઉઠાવે છે. એ કહે છે કે જેને આપણે કુદરતી કે જૈવિક સેક્સ માનીએ છીએ ને, એ પણ સમાજ અને ભાષાના ચશ્મા વગર સમજી જ ના શકાય.
શરીર તો છે, ભૌતિક છે, પણ એને પુરુષ કહેવું કે સ્ત્રી કહેવું, એને ઓળખવું, એને વર્ગીકૃત કરવું, આ બધી પ્રક્રિયાઓ તો સામાજિક જ છે.
ઓહો, આ વાત એમણે એમના બીજા પુસ્તક બોડીઝ ધેટ મેટર માં વધારે સ્પષ્ટ કરી, 1993માં આવેલું.
બાપરે, આ તો ખરેખર પરંપરાગત વિચારને જડમૂળથી હલાવી દેવી વાત છે. આની સાથે ઓળખની જે કેટેગરીઝ છે એના વિશેના એમના વિચારો પણ જોડાયેલા છે, નહીં?
હા, બિલકુલ. બટલર કહે છે કે આ જે ઓળખના ખાના છે, પુરુષ, સ્ત્રી, ગે, લેસ્બિયન, સ્ટ્રેટ, આ ક્યારેય સ્થિર કે નેચરલ નથી હોતા.
એટલે
દરેક ઓળખ છે ને એ કંઈક બીજું નથી એમ કહીને બને છે. દાખલા તરીકે પુરુષની ઓળખ ઘણીવાર એમ કહીને ટકે છે કે હું સ્ત્રી નથી અથવા હું ટ્રાન્સ નથી. કોન્સ્ટિટ્યુટિવ આઉટસાઇડ કહે છે.
આ થોડું અઘરું લાગે છે. કોઈ સહેલું ઉદાહરણ?
જેમ કે આપણે દિવસને સમજવા માટે રાતને સમજવી પડે, બરાબર? એક વગર બીજાનો અર્થ ના બને. એવી જ રીતે કોઈ એક ઓળખ પોતાની જાતને સ્થાપિત કરવા માટે બીજી શક્યતાઓને બહાર રાખે છે.
અચ્છા, ઓકે.
એટલે કે ઓળખ હંમેશા અધૂરી હોય, અસ્થિર હોય અને સત્તાના સંબંધોથી બનેલી હોય.
અને સત્તાની વાત આવી તો ફૂકોની જેમ બટલર પણ સત્તા અને વ્યક્તિના સંબંધ પર ઘણું લખે છે. પેલું સબ્જેક્ટિફિકેશન શબ્દ એમણે વાપર્યો છે, એ શું છે?
હા, ફૂકોના કામને આગળ વધારતા બટલર સમજાવે છે કે સત્તા ખાલી બહારથી દંડો મારીને કામ નથી કરતી, એ તો આપણી અંદર ઉતરી જાય છે.
અંદર કેવી રીતે?
આપણી ઈચ્છાઓ, આપણી ઓળખ, આપણે કોણ છીએ એની આપણી ભાવના, આ બધું સત્તા ઘડે છે. સમાજના નિયમો, અપેક્ષાઓ, એને આપણે સ્વીકારી લઈએ છીએ, આપણી અંદર ઉતારી દઈએ છીએ અને એનાથી જ આપણે એક ચોક્કસ પ્રકારના વ્યક્તિ કે નાગરિક બનીએ છીએ. આખી આ પ્રોસેસ એટલે સબ્જેક્ટિફિકેશન. એમનું એક પુસ્તક છે આના પર, ધ સાયકિક લાઈફ ઓફ પાવર.
પણ જો સત્તા આપણને આટલી ઊંડેથી બનાવતી હોય તો પછી એમાંથી છૂટકારો કેવી રીતે મળે? પ્રતિકાર શક્ય છે ખરો?
હા, આ બહુ મહત્વનો સવાલ છે અને બટલરનો જવાબ હા છે. એ માને છે કે જે રીતે આપણે સત્તાને આધીન બનીએ છીએ એ જ પ્રોસેસમાં પ્રતિકારની ચાવી પણ છુપાયેલી છે.
કેવી રીતે?
કારણ કે સત્તાનું જે પુનરાવર્તન થાય છે, જે પરફોર્મન્સ થાય છે, એ ક્યારે 100% પરફેક્ટ નથી હોતું. એમાં હંમેશા થોડી અલગ રીતે કરવાની, એનો અર્થ બદલી નાખવાની જગ્યા હોય છે. પરફોર્મેટિવિટીનો વિચાર અહીં કામ લાગે છે.
અચ્છા, હવે સિમોન દ બોવવાર અને ફૂકો સાથે જો સરખાવીએ તો બટલર ક્યાં જુદા પડે છે?
જો બોવવાર કે જે સ્ત્રી બને છે, મતલબ કે સમાજ એને બનાવે છે, બટલર એનાથી આગળ જઈને પૂછે છે કે આ સ્ત્રીનું ખાનું પોતે જ કેવી રીતે બન્યું અને કેટલું સ્થિર છે. એ સતત ચાલતા પરફોર્મન્સ પર ભાર મૂકે છે.
અને ફૂકો
સત્તાના મોટા માળખા, સંસ્થાઓ પર વધુ ધ્યાન આપે છે. બટલર એની સાથે સાથે સત્તા આપણા મન પર, આપણી સાયકી પર કેવી અસર કરે છે અને આધીનતામાં રહીને પણ આપણે કેવી રીતે પ્રતિકાર કરી શકીએ છીએ એના પર વધુ ફોકસ કરે છે.
બરાબર. અને આ બધા વિચારોનું કેન્દ્ર તો એમનું પહેલું ને સૌથી પ્રખ્યાત પુસ્તક રહ્યું, નહીં? 1990નું જેન્ડર ટ્રબલ.
બિલકુલ. જેન્ડર ટ્રબલ એણે તો શૈક્ષણિક જગતમાં ધૂમ મચાવી દીધી હતી. પરફોર્મેટિવિટીનો આઈડિયા આપ્યો, ફેમિનિઝમના અમુક પાયાના સિદ્ધાંતો પર સવાલ ઊભા કર્યા અને ક્વિયર થિયરીનો રસ્તો ખોલી આપ્યો. ઓળખની રાજનીતિ વિશે સાવ નવી રીતે વિચારતા કરી દીધા.
એ સિવાય એમના બીજા કયા પુસ્તકો ખાસ છે? પેલું ભાષા અને હિંસા વિશેનું.
હા, એક્સાઇટેબલ સ્પીચ.
1997માં
એમાં એ હેટ સ્પીચ કેવી રીતે કામ કરે છે, શબ્દો કેવી રીતે ઘા કરી શકે છે અને સેન્સરશિપના શું પ્રશ્નો છે એની વાત કરે છે. ભાષણ પોતે જ એક કર્મ છે, એક એક્ટ છે જેની અસર થાય છે.
અને પછી 9/11 પછી એમના કામમાં થોડો બદલાવ આવ્યો. શોક, હિંસા, આ બધા મુદ્દાઓ પર એમણે લખવાનું શરૂ કર્યું.
બરાબર. 9/11 પછી એમણે લખ્યું પ્રિકેરિયસ લાઈફ અને પછી ફ્રેમ્સ ઓફ વોર. એમાં એ મૂળભૂત સવાલ પૂછે છે કે કોના જીવનને આપણે મહત્વના ગણીએ છીએ, કોના મૃત્યુ પર આપણને શોક થાય છે અને કોના જીવનને એટલા મામૂલી ગણી લેવાય છે કે એમના પર હિંસા થાય તો પણ આપણને કંઈ ફેર નથી પડતો. યુદ્ધ, આતંકવાદના સમયમાં અમુક લોકોને અમાનવીય કેવી રીતે ચિત્રી દેવામાં આવે છે, આમાં મીડિયાનો રોલ શું છે, કયા ફ્રેમમાં આપણને દુનિયા દેખાડવામાં આવે છે.
આ વિચારો તો આજે પણ મતલબ કેટલા સાચા લાગે છે. જ્યારે આપણે દુનિયાભરમાં અસમાનતા જોઈએ, શરણાર્થીઓની હાલત જોઈએ, બ્લેક લાઈવ્સ મેટર જેવી ચળવળો જોઈએ.
ચોક્કસ. પેલી શોક પાત્રતા અને જીવનની અનિશ્ચિતતાની જે વાત બટલર કરે છે એ આજના સમયની ઘણી ગૂંચવણો સમજવામાં મદદ કરે છે. અને હમણાં તો એમણે સામૂહિક વિરોધ પ્રદર્શનો પર પણ લખ્યું છે, નોટ્સ ટુવર્ડ્સ અ પરફોર્મેટિવ થિયરી ઓફ એસેમ્બલી અને અહિંસા પર પણ, ધ ફોર્સ ઓફ નોન વાયોલન્સ.
તો એકંદરે બટલરનો વારસો શું ગણાય? આજની દુનિયા માટે એમની શું પ્રાસંગિકતા છે?
સૌથી મોટો વારસો તો ક્વિયર થિયરી અને જેન્ડર સ્ટડીઝમાં છે. એમણે જેન્ડરને એકદમ તરલ, બદલાતું, સમાજ દ્વારા બનતું એમ સમજવા માટેનું આખું સિદ્ધાંતિક માળખું આપ્યું. અને એની અસર ખાલી આ બે ક્ષેત્રોમાં નથી. ફેમિનિઝમ, પોસ્ટ કોલોનિયલ સ્ટડીઝ, રેસ થિયરી, ટ્રાન્સજેન્ડર સ્ટડીઝ, સાહિત્ય, સમાજશાસ્ત્ર, પોલિટિકલ સાયન્સ, લગભગ બધે જ એમના વિચારોની અસર દેખાય છે.
હા, આજે જ્યારે ટ્રાન્સજેન્ડર અધિકારોની વાત થાય છે, નોન બાઇનરી ઓળખની સ્વીકૃતિની વાત આવે છે, લોકો પોતાના સર્વનામ પ્રોનાઉન્સ માટે આગ્રહ રાખે છે, આ બધી ચર્ચાઓ પાછળ ક્યાંક ને ક્યાંક બટલરના વિચારોનો પડઘો સંભળાય છે.
સાચી વાત છે. પરફોર્મેટિવિટીના ખ્યાલે LGBTQ+ લોકોને પોતાની ઓળખને સમજાવવા અને એના માટે લડવા માટે એક વૈચારિક બળ આપ્યું છે. અને પેલી શોકપાત્રતા અને અનિશ્ચિતતાની વાત એ આપણને સમજાવે છે કે દુનિયામાં કોણ હજુ પણ હાંસ્યામાં છે અને શા માટે.
એમના કેટલાક કોટ્સ પણ બહુ ફેમસ છે. પેલું એક તો તમે કહ્યું, જેન્ડર એ નથી કે વ્યક્તિ શું છે, પણ એ છે કે વ્યક્તિ શું કરે છે.
હા, એ તો પરફોર્મેટિવિટીનો સાર જ છે. બીજો એક જેન્ડર ટ્રબલમાંથી છે કે સુસંગતતાનો જે આદર્શ છે ને, એ ઓળખના જે સ્ટેન્ડર્ડ વિષમલૈંગિક માળખા છે એને ટકાવી રાખવાનું કામ કરે છે.
એટલે કે નોર્મલ કોને કહેવું, એના નિયમો કેવી રીતે બને છે અને અમુક લોકોને બાકાત રાખે છે.
બરાબર. અને વાંચન વિશે પણ એમનું એક સરસ વાક્ય છે, આપણે જે વાંચીએ છીએ તેમાં ખોવાઈ જઈએ છીએ ફક્ત પોતાની જાત પાસે પાછા ફરવા માટે, પણ હવે આપણે બદલાઈ ગયા હોઈએ છીએ, એક મોટા વિશ્વનો ભાગ બની ગયા હોઈએ છીએ.
વાહ.
અને પેલું પ્રીકેરિયસ લાઈફવાળું, જ્યારે શોક પાત્રતા અસમાન હોય છે ત્યારે જીવન સમાન રીતે સુરક્ષિત નથી હોતું, આ સીધું આપણી નૈતિકતા પર સવાલ ઉઠાવે છે.
જો કે આટલા પ્રભાવશાળી હોવા છતાં બટલરની ટીકા પણ ઘણી થઈ છે, વિવાદો પણ થયા છે.
હા, ચોક્કસ. શૈક્ષણિક સ્તરે પણ ખાસ કરીને અમુક ફેમિનિસ્ટ વિચારકોએ એમની ટીકા કરી છે.
શું ટીકા?
એમનું કહેવું છે કે જો તમે જેન્ડર કેટેગરીને જ આટલી અસ્થિર કરી દો, સ્ત્રી જેવી કોઈ સ્થિર ઓળખ જ ના રાખો, તો પછી સ્ત્રીઓના સહિયારા અનુભવોના આધારે રાજકીય લડત કેવી રીતે લડવી, નારીવાદી રાજકારણનો આધાર શું રહે.
આ મુદ્દો તો વિચારવા જેવો છે.
હા, અને એના પર ઘણી ચર્ચા ચાલે છે.
અને એમની લખવાની સ્ટાઇલ, એના વિશે પણ બહુ ફરિયાદો સાંભળાય છે.
હા, એ પણ ખરું. એમની ભાષા બહુ જ અઘરી, જાર્ગનવાળી, સમજવી મુશ્કેલ છે એવી ટીકા સતત થતી રહી છે. 1998માં તો એમને પેલો બેડ રાઇટિંગ એવોર્ડ પણ મળેલો.
ઓહ.
એનાથી પછી આખી ડિબેટ શરૂ થઈ હતી કે એકેડેમિક લખાણ કેવું હોવું જોઈએ, કોના માટે હોવું જોઈએ. જોકે એમના સમર્થકો કહે છે કે નવા વિચારો માટે નવી, કદાચ થોડી જટિલ ભાષાની જરૂર પડે છે.
અને રાજકીય રીતે પણ અમુક વિવાદો છે ને, ખાસ કરીને ઇઝરાયલ પેલેસ્ટાઇન મુદ્દે.
હા, એ ઘણો મોટો વિવાદ રહ્યો છે. બટલર ઇઝરાયલ સરકારની નીતિઓના ઘણા કડક ટીકાકાર છે. અને પેલી BDS મૂવમેન્ટ જે છે,
હા, બોયકોટ, ડાયવેસ્ટમેન્ટ સેન્ક્શન્સ
એના એ સમર્થક છે. આ કારણે એમના પર યહૂદી વિરોધી એન્ટીસેમિટિઝમ હોવાના આરોપ લાગ્યા છે.
પણ એ પોતે યહૂદી છે.
હા, એ પોતે યહૂદી છે અને એ આ આરોપોને નકારે છે. એમનું કહેવું છે કે એમનો વિરોધ ઇઝરાયેલ રાજ્યની અમુક નીતિઓ અને ક્રિયાઓ સામે છે, યહૂદી લોકો કે ધર્મ સામે નથી. પણ આ મુદ્દો ખૂબ જ સેન્સિટિવ છે અને ઘણું ધ્રુવીકરણ થયું છે એના પર.
આ સિવાય એમના વિચારોની કોઈ બીજી ગેરસમજ જે થતી હોય વારંવાર?
મુખ્યત્વે બે છે. એક તો પેલી કે પરફોર્મેટિવિટી, એટલે ગમે ત્યારે ગમે તે જેન્ડર પસંદ કરી લેવાની છૂટ, જે આપણે વાત કરીએ એમ સાચું નથી, એ સામાજિક મર્યાદાઓની વાત કરે છે.
બરાબર.
અને બીજી ગેરસમજ એ છે કે તેઓ બાયોલોજીને, જૈવિક વાસ્તવિકતાને જ નકારી કાઢે છે. એ પણ સાચું નથી. તેઓ શરીરની ભૌતિકતાને નકારતા નથી, પણ એ ભૌતિકતાને આપણે કેવી રીતે સમજીએ છીએ એના પર સવાલ ઉઠાવે છે.
આ સ્પષ્ટતા જરૂરી હતી. હવે છેલ્લે, એમના વિશેની કોઈ ઓછી જાણીતી પણ રસપ્રદ વાતો?
એક તો એ કે એમનું લખવાનું ભલે ગમે તેટલું અઘરું લાગતું હોય, પણ ક્લાસરૂમમાં એ બહુ જ સારા અને સ્પષ્ટ શિક્ષક તરીકે ઓળખાય છે.
અચ્છા.
બીજું, એ યોગા કરે છે અને એમણે કહ્યું છે કે આ શારીરિક અભ્યાસ એમના શરીર અને મનના સંબંધ વિશેના વિચારોને પણ અસર કરે છે.
રસપ્રદ. અને પેલો એડોર્નો પ્રાઇઝ, એ જર્મનીનો મોટો એવોર્ડ છે?
હા, 2012માં મળેલો. એમના બૌદ્ધિક કદની એ નિશાની છે. જોકે ત્યારે પણ એમના રાજકીય વિચારોને લઈને થોડો વિરોધ તો થયેલો જ.
અને એ ખાલી થિયરીમાં રચ્યા પચ્યા રહેનારા નથી એમ પણ લાગે છે.
બિલકુલ. પેલી ઓક્યુપાય વોલ સ્ટ્રીટ જેવી ચળવળોમાં એમણે ભાગ લીધો હતો. એ બતાવે છે કે સિદ્ધાંત અને વ્યવહાર પ્રેક્ટિસને જોડવામાં માને છે.
અને ઘણા વર્ષોથી બર્કલે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાથે જોડાયેલા છે.
તો આખી વાતનો સાર એ છે કે જુડિથ બટલર એવા વિચારક છે જેમણે આપણને ઓળખ, લિંગ, સત્તા, નૈતિકતા આ બધા વિશે ફરીથી મૂળભૂત રીતે વિચારવા માટે મજબૂર કર્યા છે. એમનો પરફોર્મેટિવિટીનો વિચાર તો ખરેખર ક્રાંતિકારી છે.
હા, અને એમનું મહત્વ ખાલી જેન્ડર કે ક્વિયર થિયરી સુધી જ નથી. સત્તા કેવી રીતે કામ કરે છે, ભાષા કેવી રીતે વાસ્તવિકતાને આકાર આપે છે, કોનું જીવન ગણાય છે ને કોનું નહીં, આ બધા મોટા સવાલો પર એમનું કામ આપણને નવી રીતે વિચારતા કરે છે.
ભલે એમની સ્ટાઇલ અઘરી હોય, ભલે એમના રાજકારણ સાથે બધા સહમત ના થાય, પણ જે રીતે એમણે સ્થાપિત માન્યતાઓને પડકાર ફેંક્યો છે, એ હિંમત અને મૌલિકતા જ એમને આપણા સમયના એક બહુ જ મહત્વના વિચારક બનાવે છે.
અને શ્રોતાઓ માટે એક છેલ્લો વિચાર મૂકીને જઈએ. બટલરે જેન્ડર જેવી સ્થિર મનાતી કેટેગરી પર સવાલ ઉઠાવ્યા. આપણે વિચારી શકીએ કે આજે આપણા સમાજમાં એવી બીજી કઈ ઓળખની શ્રેણીઓ છે જેને આપણે સાવ કુદરતી કે ફિક્સ માની લીધી છે, પણ ખરેખર એના પર પ્રશ્નો ઉઠાવવાની જરૂર છે. અને એ પણ કે આજે પણ જાણે અજાણે કોના જીવનને આપણે ઓછા શોક કરવા લાયક ગણીએ છીએ, શા માટે? આ વિચારવા જેવું છે.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.